ખરેખર અનુભવી પુરુષ હોય, પુરુષ શરીર રૂપી પુરુષ હોય કે સ્ત્રી હોય તેનો કોઈ બાદ નથી, પણ એવા એવાની પાસેથી દીક્ષા જો મળે, એ જો આપણને આપે હાથ મેળે તો બહુ ઉત્તમ. અને ધારો કે આપણે લીધી તો પણ ઉત્તમ છે, કારણ કે એ જીવતો જાગતો અંગારો છે, અગ્નિ છે. હું એને અગ્નિ સ્વરૂપ કહું છું, એ પુરુષ છે ખરો અથવા સ્ત્રીધારી છે, પણ એ દેખાય છે એમનું શરીર બધું આપણા તમારા જેવું, એમાં કશો ફરક નથી, પણ પ્રત્યક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના સંપર્કમાં જેટલા આપણે આવીએ, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમથી, શરીરથી આવીએ તે નહીં ચાલે, આપણા મનાધિકરણથી આપણા એનું ચિંતન આપણામાં ચાલ્યા કરે, જેટલું વિશેષ ચાલ્યા કરે એટલો આપણો ઉદ્ધાર સવિશેષ બને. એટલે એવા અનુભવી પુરુષોનું જો, પણ આપણને મુશ્કેલી એ છે કે આપણે પારકવાસી રીતે એ કઈ કહ્યું, સમાજ પાસે કોઈ થર્મોમીટર નથી. રાવજી કાકા છે ગયા, હા જ્યાં સમાજ પાસે કોઈ થર્મોમીટર નથી કે એને માફી નહીં કહી શકે. એક એક કહ્યું, બીજા કહ્યું ગાડી પડવા જેવું છે. આ બહુ મોટા મહાત્મા, બહુ મોટા મહાત્મા છે, ચાલ્યું, પણ ખરી એવું હોતું નથી કશું. અનુભવી તો બહુ થોડા છે. હવે એને એને હું કહું કે માઇક્રોસ્કોપિક ક્રિએટિવ માઇનોરિટી એમ જો હું કહું તો મને એમ નથી લાગતું કે હું વધારે અતિશયોક્તિ કરું છું. એનાથી થોડાક વધારે કદાચ હશે, પણ મારા મારા હિસાબે અનુભવે અને માઇક્રોસ્કોપિક ક્રિએટિવ માઇનોરિટી આવા છે આવી. અને આ એમને નથી કહેતો, 1940-34 સાલમાં હું એવા પુરુષોની શોધમાં જ ગયેલો. મેં તો ગુરુ હતા મારા તો, અને એના માટે મારા મનમાં બહુ સદભાવ કે મારા ગુરુ સમર્થ છે, અને મને પોતાના અનુભવમાં પણ આવેલો. એટલે મારે ક્યાંય ગુરુની શોધ કરવા જવું નહોતું, પણ આવા અનુભવી પુરુષો હિમાલયમાં ઘણા છે એવું સાંભળેલું, ત્યાં વાત સાચી છે કે કેટલી છે. એટલા જ માટે હું કઈ યાત્રા પાત્રા કરવા ગયેલો નહીં, આજ માટે ગયેલો. બે ને ત્રણ, એના સિવાય મને કોઈ વધારે મળ્યા નથી. એ તો કોઈ કહું મળે તારું ભાગ્ય નહીં, તારા ભાગ્યમાં હતા એટલે મળવાના હતા, જે નિશ્ચિત પ્રારંભમાં હતું તે તને મળ્યું, એ બધા માનતો નથી. પ્રારબ્ધ જીવદશામાં જ છે, જીવદશામાં છીએ ત્યાં સુધી સ્થળ કાળ સંજોગો છે, બધું અનુભવ થયા પછી છે જ નહીં. એટલું બધું મને ચોક્કસ લાગી ગયું છે, પણ ભાઈ એને મારાથી પુરવાર કરી આપી શકાતું નથી કે એવું થવું જોઈએ કે આપણે પુરવાર કરી આપવું જોઈએ, કે જેથી જગતને અને લોકોને ખાતરી થાય કે આ વાત ખરી. જેમ મેં સ્મરણ ઉપર લખ્યું, પાંચ તત્વો અને બધા, એ જેવું કે એને કોઈ નકારી શકે નહીં, એવું કોઈ કહ્યું નથી અત્યાર સુધી કોઈ પણ ઠેકાણે. ત્યારે એવું આ મારે હું મારું ચિંતન હજુ ચાલુ છે કરવું, એ વિશેનું તો ખોલી શકાય તો જાણે ભગવાનની કૃપા થાય મળે ત્યારે કરું. એના એના વિશે કોઈ મને અર્થ નથી કે એવું કઈ નથી, લસર તો મૂકેલું છે અને આ સક્ત ભાવે જયારે જડવાનું છે ત્યારે જડશે, આપણે આપણું કામ કરવું. પણ હું ત્યાં ગયો ત્રણ જ માણસો જડ્યા મને એવા, પણ એક વસ્તુ હું શીખો ત્યારે 1934 કે જો એમના શરીરના વર્તન સામે જોયા તો ભૂલા પડ્યા, મરી ગયા તો ગ્રીપ જ નહીં આવે તમારામાં, કારણ તમે માટીના ખોખાને જુઓ છો. તમે આ એના મનાધિકરણ ને આંતરિક વલણ ને તો જોવાની તમારી તાકાત નથી, તમે તો આ માટીના ખોખા ને જુઓ છો. મહાત્મા એ કહ્યું મને કે દીકરા તાર પણ મને બહુ હાલ છે, એટલે હું તને કહું છું કે જ્યાં જાય સંસારમાં પણ ખોખાન ના જોઈશ, ખોખાન જોવાની તારે. અને અનુભવીને તો ખાસ શરીરથી ગમે તેવું કરતા હોય તો એ તરફ લક્ષ ના આપ, અથવા લક્ષ આપવું હોય તો એ પણ જ્ઞાન જ છે, એ પણ જ્ઞાન જ છે. તારી બુદ્ધિ ભક્તિવાળી થશે તો એ સમજાય, નહીં તો તને એ સમજાવવાનું નથી. કારણ ગમે તેવું આડું સંસાર વ્યવહારની દ્રષ્ટિ ગમે તેવું આડું કરી હોય તો એ જ્ઞાન છે. કેવી રીતે માને આપણી બુદ્ધિ? એ તો ભક્તિ જાગે તો જ તો સમજાય, એની પાછળનું રહસ્ય સમજાય, બધું સમજણ પડે. એટલે કે તારે ખોખાન ના જોવું, શરીરને ના જોવું, અંદરની વાત જોવી. મેં મારા જે અંદરનું શી રીતે દેખાય, મને એ કળા કેવી રીતે દેખાય? તો કે એ કળા ભલે તને ના દેખાય પણ જો નિમિત્ત જાગે છે તો દેખાય છે. કરી નિમિત્ત જાગે છે તો અનુભવીને દેખાયા સિવાય રહેતું નથી, એક વાત. અને બીજું, એ જે બોલે ચાલે એમાં કોઈક વાક્ય એવું નીકળી જાય છે કે જે સમજવું વિવેચક સમજવું હોય છે તે પકડી લે છે એ વાક્યને. અને એ વાક્ય કે સામાન્ય માણસ આવું નહીં બોલી શકે, સામાન્ય મોઢામાંથી આ વાત નહીં નીકળી શકે કદાપી, એ ઉપરથી ક્યાંક નીકળી શકે. તમે પાર દો કલાક બેસો તો કોઈક વાત એવી નીકળે ને એવું કંઈક બોલી દે, તેના પરથી તમને ખબર પડી જશે. હું તો બોલતો નથી સાહેબ, જાણી બોલને ગુરુ મહારાજનો મને હુકમ કે આપણે છાના રહેવું, મૂર્ખામાં ખપવું, બોટમાં ખપવું, જેવા તદ્દન કદન નીચલી કોટીના જીવમાં ખપવું, પણ ખુલ્લા ના થવું. ભગવાન ખુલ્લો છે? ભગવાન ખુલ્લો નથી, આપણાથી ખુલ્લું થવાય નહીં. નિમિત્ત વિના કોઈક એવું કારણ આવી પડે, આપ જેવા આવ્યા આજે મને મારી મેળે બોલાવ્યા, કારણ કે મારું ઘરું ચાલતું નથી હવે, એટલે ભવિષ્યમાં મારાથી બોલાય કે ના બોલાય માટે પેટ ભરીને સત્સંગ કરી લઉં બર સાહેબ સાથે. એટલે મેં અમને જ કહ્યું, તમને કહ્યું, રમેશભાઈને કહ્યું હતું કે ભટ્ટ સાહેબને કહેજો કે જરૂર આવે. એટલે આજે સદગુરુ આપણે કરવા ખરા, પણ આ અનુભવી છે એનું આપણી પાસે કોઈ માપ નથી. મને તો બેરે બેરે પકડી ગયેલા, હું કઈ સદગુરુ કરવા ગયો એને મને બે પકડી લેલા. સુમા કાકા જોયેલા ખરા. તે પછી તો કે ધોનીવાળા દાદા પાસે લઈ ગયા, ત્યાં ગુરુ એમને દીક્ષા આપી કે અભય નમ્રતા માઉન અને એકાંત આ પાળવા ને ભગવાનનું સ્મરણ કરવું. અભય જોવામાં બહુ ખૂબી છે, અભય ને નમ્રતા ઇન્ટ્રોવર્ટ, અને માઉન એકાંત બહિર્મુખ પણ ઘટાડે, એટલું બધું રહસ્યવાળું આ છે આપેલું. પહેલો તો અનેક પ્રકારના ભય છે કે સમાજમાં તમે આવી રીતે ના જઈ શકો, કઈ ગમે તે રીતે બે ચાર વખતે નાગોય ફરેલું છે સમાજમાં, કીર્તન ગાતો ગાતો નાચતો કૂદતો જતો, કોઈની હિંમત ના ચાલે, અને ભગવાનનું નામ તો ચાલ્યા જ કરે રસ્તામાં જતા આવતા ભણાવતા. પણ મેં એવો કાર્યક્રમ ગોઠવી રાખેલો સાહેબ કે મારી પાસે ચાર ક્લાસ, તે ચાર ક્લાસને જુદું જુદું આપું, એક આખી ઝોપડીમાંથી બધા અઘરા જોડની ના શબ્દો કાઢું, એક પૂઠા પર લખી નાખું ચારે ચોપડીઓના, એક એક ધોરણ ના આપો, આ બધું લખો તમે એમાં રોકાઈ રહે. એકને આ મોનિટર મૂકેલા જેને આ દાખલા આવડતા હોય તેને કહું ભાઈ આ 15 દાખલા કરો આજે તમે બધા ભેગા થઈને, અને ના આવડતો હોય તું શીખવાડજે, તને ના આવડતો હોય મને પૂછજે. એકને આપવું ભૂગોળનું કામ લઈને નકશો લઈને, એવી રીતે વર્ગ પોતાનું મેળે પોતે કામ કર્યા કરે. મને સમય મળ્યા કરે હું મારું કામ કર્યા કરું, ભજનના ક્લાસમાં ધ્યાન પણ કરતો આ બધું કરતો. ત્યારે ઘરે જ લાગે છે, જયારે ઘરે જ લાગે છે ત્યારે રસ્તા સુજે જડે છે. પોતાનું કામ પણ થયા કરે, મારા પર ફરિયાદ થયેલી કે આ તો બેસી રહીને કયું ભણાવતા આવ્યા તપાસવા, તો સાહેબ બધું ખરું હિસાબે ખરા, ડિક્ટેશન ખરું, શબ્દો ખરા, કવિતા મોડે બધા બોલી ગયા વાંચ્યા, આ તો કોઈ સારામાં સારું જ ભાઈ હું લખો ના બીજી બુકમાં ભાઈ. એટલે ભગવાનને માર્ગે જેમ જેમ જીવે છે ને તેમ શું થાય, બુદ્ધિનો વિસ્તાર થાય છે, બુદ્ધિ ઓર પ્રકારની થાય છે. આપણા જેવી બુદ્ધિ રહેતી નથી. અત્યારે દાખલાથી હું છું પણ કોઈને એમ લાગે નહીં કે મોટાની બુદ્ધિ વાળી છે કે બહુ હોંશિયારી વાળી છે, એવું કોઈને લાગે નહીં. અને પેલા લોકો લુચ્ચા હોય છે, એ કશું લાગવા દે નહીં તમને, એમનું અનોખાપણું કોઈ કાળે લાગવા ના દે કોઈ કાળે સાહેબ. ત્યારે આપણે સદગુરુ આ કાળમાં તો આપ મેળે કોઈ મરી જાય તો સારી વાત, જો કે કરવા જઈએ એ તો ધોકા કહી દઈએ. એના કરતા પોતે ઓમ લેવો જોઈએ સાહેબ. ઓમ નું એટલું બધું રહસ્ય છે, સાગર તગડો છે, એ જીતે બધું ત્રણ છે. 18મો અધ્યાય તમે જુઓ તો ત્રણ છે, એની સાથે આમ કર્યું છે તે ચેતન એની સાથે સંકળાયેલું છે, અને ઉપર આમ કર્યું કે એનાથી નોકું છે. ત્રણ છે જે તે બધું એની સાથે ચેતન સંકળાયેલું છે, અને ઉપર કર્યું છે તેનાથી નોકું છે, ઉપર મીડું કર્યું છે શૂન્ય છે. આખો ચેતન નો તમને એ આપી દે છે ઓમકારમાં. એટલે કઈ નહીં તો આપણે ઓમકાર સમય રાખીએ પણ સાધના કર્યા કરીએ, સાધના આપણે મેળે કરીશ તો થાય છે. અને એમાંથી જ્ઞાન પ્રગટ છે આપણને. હું ગયો નથી, હું નથી ગયો કારણ કે મારી પાસે પૈસા ના મળે, બહુ ગરીબ. એક વખત મારી માને મન થયું, મારી માને મારા ગુરુ મહારાજના દર્શન કરાવવું, એને તો કઈ પડેલી નહીં પણ મારા મનમાં એવું લઈ ગયો તો એ તો કઈ ખુશ થઈને વિચાર્યું કાવાશો નાગો ને આવો આવા નથી ગુરુ કર્યા મારા, તું મૂર્ખો નક્કલ વગરનો. મેં અમારા સુમા કાકાને લઈ ગયેલો જોડે, ત્યાં રહેલા. એટલે પછી બરોબર એમને ખ્યાલ નહીં, થોડો ઘણો ખ્યાલ ખરો પણ બહુ ખ્યાલ નહીં. એટલે આપણે ગુરુ કરવા એ પંચાયતની વાત છે, કારણ કે ઉત્તમમાં ઉત્તમ અધિકારી છે કે કેમ એ નિર્ણય આપણે કરી શકતા જ નથી. આપને જો મળી જાય એવા તો ઉત્તમ, આપણું ભાગ્ય કહેવાય. પણ એના કરતા ઉત્તમ તો આપણી મેળે સાધનામાં એક નિષ્ઠાથી ઉત્સાહથી ઉદ્યમથી ખંતથી વળગી રહેવું એ ઉત્તમ છે, એ વધારે ઉત્તમ છે. પેલા કરતા ઉત્તમ એવો કોઈ ગુરુ મળી ગયો હોય તો સારી વાત છે. પણ આજે ચેતનાનિષ્ઠ એવો ગુરુ મળવો આ કાળમાં દુર્લભ છે. મેં હમણાં જ મારા લેખકના બે બોનમાં લખ્યું છે, ભાઈ જાણ સમાજ હતા, આ બધા મોટા મોટા મહાત્માઓ શિબિરો કાઢે છે, ના કાઢે છે, તેના દેશનો પૈસાનો વ્યય થાય છે, એ તો કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું નથી એવા છે તેવા કેવા છે. અને જ્ઞાન પ્રાપ્તિ માટે તો એક ધારી એકી થશે, અખંડ સાધના થવી જોઈએ, ત્યારે જે પ્રાપ્ત થાય, બાકી નહીં પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત નહીં થાય કદી, ત્યાં બધા લઈ મંડેલા છે એમ પણ મેં લખ્યું છે. જો કે આ બધાને કહેવા માટે હું બહુ ટૂંકો પડું માણસ એમ પણ લખ્યું છે મેં, પણ મેં બધું બહુ સ્પષ્ટ લખ્યું છે. આ રીત બરાબર નથી, પૈસા ખર્ચાવાની રીત છે, બીજું કઈ જ નથી. અને આ લોકો બાકીના ગધા મન ચમન પડ્યા કરે, હોટેલ માં ચા પીવા જાય ને ફલાને જાય ને એમ એકલા ક્યાં જશે? આપણે કહ્યું કે ગુરુ કરવા, પણ ગુરુ કરવા તો જ્ઞાન નિષ્ઠ એવા અનુભવી હોય તો કરવા, પણ એ અનુભવી છે કે એનું થર્મોમીટર આપણી પાસે નથી, આપણી પાસે છે નહી, એટલે આપણે આપણી માટે કોઈ માર્ગ ગ્રહણ કરવો. તે આ કાળમાં મને તો ભક્તિ માર્ગ બહુ જ બહુ સરસ શ્રેષ્ઠ, અને ભક્તિ માંથી જ્ઞાન જન્મ્યા વગર રહેતું નથી. હું મારો દાખલો તમને આપું કે હું કઈ પણ શાસ્ત્ર ભણ્યો નથી, કોઈ હિમાલયની ગુફામાં જાય વાત કરતો હોય તો તમને સાબિતી ના મળી શકે, મારી તો તમને સાબિતી મળી શકે એમ છે. કોઈ શાસ્ત્ર મેં ભક્તિ કરી છું મસ્તીથી, અને અજાજ્ઞામાં નાસ્તા નાસ્તા ફરતા ફરતા ભજનો ગાતા ગાતા પડ્યો છું, ભજન હરિસ્મરણ કર્યું છે, અને ગાંધીજી આશ્રમમાં પણ આ બધું ચાલ્યા કરતું હતું. પણ એમાંથી મને આપોઆપ ગીતા કહે છે મારા ભક્તને હું જ્ઞાન યોગ આપું છું, એટલે એની ભક્તિ પૂરી થઈ જાય ત્યારે એને જ્ઞાન યોગ આપોઆપ આવે જ. એટલે જ્ઞાન યોગ એને મળે જ છે, જુદો એને પ્રયત્ન કરવાની જરૂર નહીં. ભક્તિ યોગ પૂરો થતા એને જ્ઞાન યોગ મળે છે, એને જોઈ જોઉં. એટલે મને પોતાને સલાહ કોઈ તો હું તો એમ કહું કે આપણે જાતે મથો, અને મથવાથી કરીને આપણો અભ્યાસ એમાં એમાં થતો જશે, ત્યારે ભગવાન એની કૃપા કરીને યોગ્ય માણસ આપણને મોકલી આપવાનો. આપણે ચાલો ચાલો અને જ્યાં પંથ પર બરાબર આવ્યા અને જરૂર પડી ત્યારે ભગવાન યોગ્ય માણસ આપણને મોકલી આપશે, એના વિશે હું મારા મનમાં શંકા નથી. જાતે માથા કરો પહેલા તો, અને ગુરુની ચિંતા ચિંતા છોડી દો, યોગ્ય કાળે ભગવાન કૃપા કરીને એ મોકલશે. અને ઘણાના કિસ્સા એવા મેં જોયેલા છે, મળેલા છે પાછળથી.
મોટા પ્રશ્ન એવો હતો કે એ દીક્ષા એ જ એક અનુગ્રહ શક્તિ છે ગુરુની, એવું વાંચવામાં આવેલું. અને જીવમાં જે અનેક મળ હોય પાકી જાય છે, ત્યાર પછી જેમ મોતીઓ પાકી જાય ત્યારે ડોક્ટર એને કાઢી નાખે છે, જ્યાં સુધી મળ પાકી નથી જતા ત્યાં સુધી ગુરુ એ દૂર કરી શકતા કરતા નથી, કારણ કે જીવ પોતે એ મળને દૂર કરવા અસમર્થ છે. એ એ બાબત પૂછતો હતો.
ત્રણ જાય તો જ્ઞાન થાય, ત્યારે એ જાય કેવી રીતે? કે મળ વિક્ષેપ આવરણ જે ક્ષેત્રના છે તે ક્ષેત્રથી ઉર્ધ્વ ગતિમાં સતત કન્ટિન્યુઅસ આપણે જો રહ્યા કરીએ તો પેલા નરમ પડી જાય આપમેળે, અને નરમ પેલું આપણું ચાલ્યા જ કરતું હોય, પેલું તો ઉર્ધ્વ ગમનની આપણી પરિસ્થિતિ ઉચ્ચ ગમનની ચાલ્યા જ કરતી હોય, એ તો સતત હોય, એટલે ધીરે ધીરે આ નહીવત થઈ જાય. હવે કોઈ એમ કે આ ગુરુ મળને મટાડે છે એમાં હું માનતો નથી. ગુરુની ગ્રેસ છે, ગુરુ આપણને મદદ કરે છે, એ વાત એ સાચી છે, પણ ગુરુ બધું કરી આપે છે. ગુરુ આપણને લૂલો નહીં બનાવી દે, ગુરુ આપણને ટટાર ખમીર વાળો ખુમારી વાળો બનાવવા માંગે છે. ગુરુ બધું કરી આપે નહીં એ વાત માન્યતા ખોટી છે. ગુરુ આપણને ટટારી કરા ટટાર કરાવે છે, આપણને પ્રેરણા આપે છે, હિંમત આપે, ધીરજ આપે, આ બધું કરે જ કરો ગુરુ આપણને. આપણો બરડો થાપડે નિરાશ થયા ગયા હોય તે વખતે આપણને આપણને પાછા સાબદા કરે. આ બધું છે કરું, એ તદ્દન સાચું, અતિશયોક્તિ વિનાની વાત. પણ એ મળ વિક્ષેપ ના આવરણ એ બધા ધોઈ નાખે છે એમની, એ તો આપણે જ ધોવા પડશે, એ આપણે જ. અને એ ભક્તિ સિવાય કે જ્ઞાન સિવાય જાય જ નહીં, એ એટલી બધી એક ને એક બે જ એ વાત. કાં તો ભક્તિ સંપૂર્ણ થાય ભગવાનમાં, સંપૂર્ણ થાય એટલે ક્યારે લગાતાર આપણા મનાધિકરણમાં એની સમાનતા અવેરનેસ રહે. અને જ્ઞાન જ્ઞાનનું પરિણામ પણ એ જ કે એની અવેરનેસ આપણા મનમાં રહ્યા કરે. ઘણા લોકો કે મોટા હું તમને બહુ કહું છું, તદ્દન ગપુ, તમને મનમાં તો હોય નહીં, એમના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને હમમાં તો હોય નહીં, અને તેમ છતાં બોલ્યા કરે. કોકને કહું, બધાને ના કહું, પણ કોકને કોકને કહી દઉં ખરો કોક વખત. એટલે આપણે આ મળ વિક્ષેપ ના આવરણ એ જ્યાં સુધી ભક્તિની પરાકાષ્ઠાએ આપણે પહોંચ્યા નથી ત્યાં સુધી નહીં જાય, ગુરુ પણ નહીં કરી શકે. અને જ્ઞાનની પણ એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરાકાષ્ઠાએ પહોંચીએ ત્યારે એ જાય. અને એને જવાનો પ્રયત્ન ના કરવો જોઈએ માણસો. અત્યારે એને મળ હોય જે હોય એને કાઢવાનો જે પ્રયત્ન કરે છે એ મને બરાબર રસ્તો લાગતો નથી સાચો. એના કરતાં ભક્તિનો રસ્તો સાચો છે. ભક્તિમાં જેટલું ઊંડામાં ઊંડું જવાય, ભક્તિમાં જેટલું વધારે વધારે રસ લેવાય, ભક્તિમાં જેટલા વધારે વધારે મહેનત થાય અને એ અખંડ કરી દો, પછી એની મેળે ખસી ગયા. જેમ ચોર આવ્યા હોય અને પછી બધા જાગી જાય, લાઈટ થાય એટલે ભાગે, એવી રીતે આ મળ વિક્ષેપ ના આવરણ એની મેળે અટી જશે. ભક્તિ અને જ્ઞાન નું સર્વોત્કૃષ્ટપણું આપણા જીવનમાં જાગી જવું જોઈએ ત્યારે જાય. બાકી કોઈ મને મારી સમજણ એવી છે કે ગુરુ પણ એ નહીં કરી શકે જે કામ. ગુરુ પણ એવા હોય છે, ગુરુ ખરેખર એવા એ ખરેખર ગુરુ કહેવાય કે જે કામ આપણે કરવાનું છે તે આપણે જ કરવું જોઈએ. એ ત્યાં તમને ઈશારો આપે, મદદ કરે, પ્રેરણા આપે, સમજાવે, એ બધું કરે ખરા, પણ એ કામ તમારે જ કરવાનું, એ નહીં કરી આપે. અમારી સમજણ આ જાતની છે.
બીજો પ્રશ્ન એવો છે કે આપણે લખ્યું નિમિત્તમાં કે જ્યાં જ્યાં નિમિત્ત હોય છે ત્યાં ત્યાં અનુભવી નિરંતર હાજર હોય છે, તો સંબંધમાં આવેલ જીવરૂપી નિમિત્ત જ્યાં હોય ત્યાં તે ઉપસ્થિત જ હોય છે કે નિમિત્ત જ્યારે યાદ કરે કે હૃદયથી પોકાર કરે ત્યારે તે ઉપસ્થિત થાય છે?
નિમિત્ત બે પ્રકારના, એક અનુભવીને પોતાને હોય છે નિમિત્ત, અનેક જન્મનો એની સાથે ગાળ્યા હોય છે, એટલે કારણે ભલે ના હોય પણ તેનથી કઈ નિમિત્ત નથી, એવું નથી અનુભવીને. એટલે અનુભવીને પોતાના પણ એક નિમિત્ત છે અને તે અનેક ઠેકાણે પ્રસરાયેલા છે, એક ઠેકાણે નહીં, અને એકી વખતે કેટલાય નિમિત્તની સાથે એક સંબંધમાં છે. અને બીજી રીતે જુદા જુદા માણસો જીવો એના સંબંધમાં આવેલા છે અને તે પણ નિમિત્ત છે. એને એ નિમિત્ત એ લોકો પણ પ્રેમ ભક્તિ ભાવે એને યાદ કરતા હોય, ત્યારે એક તો એને પોતાના નિમિત્તો ને બીજી આવી રીતે એને સાથે સંબંધમાં સોબતમાં આવેલા પ્રેમ ભક્તિ પૂર્વક જે યાદ કરે છે, અમસ્તા મસ્તા ની લે ભાગો નહીં પણ પ્રેમ ભક્તિ પૂર્વક યાદ કરે છે તેમની સાથે ત્યારે હોય છે. હવે એ દેખાય નહીં, એ દેખાય નહીં પણ ત્યારે કઈક તો પરિણામ તો જોઈએ, કઈ લક્ષણ વિના કેવી રીતે મનાય, પણ તેવી રીતે આપણને અચિંતો ઉત્સાહ આવે, જે વસ્તુ કરવાની હોય તેનો ઉકેલ આવી જાય, તેમાં કંઈક સરળતા મળી જાય. આવું કંઈક ને કંઈક થયા જ કરે દરેકને જુદી જુદી રીતે, પણ પેલા લોકો જાણતા હોતા નથી કે પેલાની હાજરીનું આ પરિણામ છે. પેલા સંસારી લોકો જાણતા નથી. તેવી રીતે જે આજે અનુભવી છે તેના જે નિમિત્ત છે એના નિમિત્ત છે એના નિમિત્ત અને વખતે એ પણ ત્યાં હાજર હોય છે. અને એકી સાથે ગણે ઠેકાણે, એકી ઠેકાણે ગણી શીખા કે આ તો સાડે મને એવી વાત નથી, અમારે મને બધા ગપ્પા મારો છે. આ સૂર્ય છે ને એનો પ્રકાશ કેટલે ઠેકાણે, એને માનવું પડે ગણે, તેવી રીતે અનુભવ થાય છે. અનુભવી થાય છે, એની બુદ્ધિ એક્સપાન્ડ થાય છે, એની બુદ્ધિને પ્રજ્ઞા કહેલી છે. ત્યારે એની લાયબિલિટી એટલી બધી મોટી કે ગમે ત્યાં હાજર થઈ શકે છે, ગમે ત્યાં હાજર થઈ શકે છે. એ તો અનુભવનો વિષય છે. અમે કંઈક તમે થઈ જુઓ, અનુભવી થઈ જુઓ અને પછી અનુભવો, તે સિવાય તમને નહીં ખબર પડે. અમારું કેવું ગપ્પું માનવું હોય તો ગપ્પું માનો, અમને તેનો વાંધો નથી કોઈ જાતનો, પણ અમારા મનથી આ સાચી વાત છે. અને તે તમે થાવ તો તમને પણ સાચી સમજાય. એટલે અનુભવીના જે નિમિત્ત હોય ત્યાં પણ એ હોય, પણ ત્યાં સંસારીમાં સંસારના આજકાલના એના સંબંધમાં આવેલા માણસો પ્રેમ ભક્તિપૂર્વક એને જે ભજે કે યાદ કરે, અને પેલા એના સંબંધમાં આવેલા અનુભવીના સંબંધમાં આવેલા માણસો છે, એ બેને બેની વચ્ચે તફાવત પડે છે. એકને જીતાય છે તેવું પેલા બીજાને બીજાને નથી થતું, બીજાને પેલાના જેવું નથી થતું. થાય છે તો કરું, પણ એને જે થાય છે તે કોઈ નોખા પ્રકારનું, એને જે થાય છે તે સંસાર સંસારિક વ્યવહારિક જાતનું નહીં, પણ ઈશ્વર ચેતન પરત્વેનું, ચેતન પરત્વેનું. એનું સ્થિતિ જેમ વધારે ને વધારે થાય, વિકાસ થાય, તે પરત્વેનું કર્મ એનામાં થાય. એ જાતની પ્રેરણા પેલા પેલા માણસને મળે, પેલા અનુભવી તરફ. આટલો બે જણ વચ્ચેનો ફરક છે.
આપે કહ્યું કે જીવન મુક્તો બહુ, અરે મુક્ત આત્માઓ માઇક્રોસ્કોપ માઇનોરિટીમાં હોય, ઘણા જ એ પ્રમાણે હોય છે, પણ એ ચેતન સાથે એક થયેલા હોય છે, એટલે સર્વત્ર હોય છે. હવે એ વ્યક્તિ જેમ મેં કહ્યું કે ઘટાકાશ ઘટ તૂટી જાય એટલે આકાશ મહાકાશમાં લીન થઈ જાય છે, એવું બનતું હોય છે, તો છતાં એમનું વિશિષ્ટ વ્યક્તિત્વ હોય છે એવું આપના કહેવાથી ફલિત થાય છે, તો એ લોજિકલી બેસતું નથી.
આપણે આકાશમાં જોઈએ સૂર્ય એક જ, એનો પ્રકાશ, પણ એક જ સૂર્ય નથી, અનેક સૂર્યો છે. એ તો બુદ્ધિમાં ઉતરી વાત છે. તેવી રીતે આવા જે મહાત્મા પુરુષો છે તે વિલીન થઈ ગયેલા છે, પછી તેમનું અસ્તિત્વ ચાલી ગયું છે એમ નથી. જે જે ભક્તો એમને પ્રેમ ભક્તિપૂર્વક યાદ કરે છે ત્યારે હાજર હોય છે, ત્યાં હોવા છતાં ત્યાંની સ્થિતિ એમની બદલાતી નથી કોઈ, તેમ છતાંય પૃથ્વી પર હાજર થાય. રામકૃષ્ણ પરમહંસનો દાખલો લઈએ તો એમને એમના શરીર ગુજરી ગયા પછી કેટલાક એના દર્શન થયેલા છે. રમણ મહર્ષિનું પણ એમ જ છે. તર્ક થી કહું હું તમને કે જયારે આપણો વિચાર છે એ વિચાર ભાવનાની સ્થિતિમાં આવે અને ભાવના એકાકાર થઈ જાય અને અખંડ થાય અને એમાં જ રમમાન હોય ત્યારે ભાવ પોતે સાકાર થઈ જાય છે. ભાવ પોતે સાકાર થઈ જાય છે. તેવી રીતે સદગુરુ જયારે એનું મનન ચિંતન ચાલ્યા કરે છે અને કોઈ જાખરે કોઈ ગરજ પડી છે એને, ગરજ પડે આપણે સંસારને કોઈને યાદ કરીએ છીએ, 500 રૂપિયા જોઈતા હોય આપણને તો આપણો ભાઈ બંધ હોય કરે કરો, તો એને વાત કરીએ અને પછી જઈને કહીએ તો આપણું કામ પાર પડી જાય. તેવી રીતે આ સંસાર વ્યવહારમાં આપણે રહીએ છીએ અને આપણે એવા મહાપુરુષનો સાથે સંબંધ છે, દિલનો સંબંધ છે એની સાથેનો, અને જ્યારે આપણે એને પોકાર પાડીએ છીએ અને યાદ કરીએ છીએ આપણા મનાધિકરણમાં, એના સિવાય બીજું કશું અસ્તિત્વમાં નથી, એકલો જ આપણા મનાધિકરણમાં રમ્યા કરતો હોય છે અને આપણે જે કહેવાનું હોય તે કહીએ છીએ ને, તે વખતે એ મનાધિકરણમાં ભાવનાથી રમતો એ આત્મનિષ્ઠ પુરુષ આપણી સાથે સાકાર રૂપે પણ આવે છે, અને સાકાર ન હોવા છતાં તમારા હૃદયમાં એના બધા પ્રેરણા રૂપે બધા તમારે જે મુશ્કેલી હોય જે એનો ઉત્તર મળી જાય છે અંદર, અને કેટલીક બાબત માં સાકાર પણ થાય છે. બહાર આવે તો થઈ શકે
ને.
હા પણ આ તો તમે કઈ ના તો ક્રોસ માં ચડ્યા હોય, જીવતા હતા, મરી નતા ગયા કઈ. જીવીને મરી નતા ગયા, દાટેલા ખરા તો પણ મરી નતા ગયા. હવે તો ગમે તે હોય પણ બારી નાખેલા હોય તો પણ એ જીવતા કઈ. કારણ કે એને એને બોડી છે એ મહત્વ છે ને. એમને ભેદ પણ છે, ભેદ માં મજા પડે છે. બે દોસ્તાર આવીએ તો એની સાથે ગમત કરતા, ટપ્પા કરતા, ગાળો દઈએ, એને ગમત હતી. બે ભાઈબંધ ખરેખર આવીએ તો સાહેબ એની એની મજાઓ ઓર છે. કોઈ તેવી રીતે દ્વૈત ની મજા ઓર છે. તે તો આની સાથે સરખાવી શકાય નહીં, બિલકુલ ના સરખાવી શકાય. મિત્ર ની સાથે જે સરખામણી કરી તે તો સરખાય.